તારીખ 19/5/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 450 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 161.
જે અજ્ઞાન યોગી હોય છે રિદ્ધિ સિદ્ધિને મંત્રને પ્રયોગમાં વિદ્યાઓ સાથે છે એવું તો આ દેહ ઝેરો ત્યારથી જ અમારા માટે છે જ નહીં. સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે, સ્પષ્ટ ઉલ્લેખ છે અહીંયા. પોતે મુનિ નથી, પોતે તીર્માગુણ સ્થાનવાળા નથી, પોતે અજ્ઞાની નથી, માર્ગાનુસારી નથી, પણ સમ્યક દ્રષ્ટિ છે. આ પોતામાં જે ચાલતી સ્થિતિ છે એને સ્પષ્ટ કરે છે કે અમારી દશા અત્યારે શું છે. કોઈ ચમત્કારિક રિદ્ધિ સિદ્ધિ વાળા માને તો એ નથી, કોઈ એમ માને કે હજી માર્ગાનુસારી હતા તો એમ એ નથી, કોઈ એમ માને કે અરિહંત થઈ ગયા કે શું મુનિ હતા મોટા ગ્રસ્ત વેશમાં એવું પણ નથી. બહુ સ્પષ્ટ કર્યું છે. સમ્યક દ્રષ્ટિ પણ તો જરૂર સંભવે છે. કોઈ પ્રકારનો સિદ્ધિ જો અમે ક્યારે પણ સાધવાનો આખી જિંદગીમાં અલ્પ પણ વિચાર કર્યો સાંભળતો નથી. કોઈ પણ પ્રકારનો સિદ્ધિ યોગ અમે સાધવો એવો વિચાર પણ અમે કર્યો નથી કે કાંઈ સિદ્ધિ કે મંત્ર તંત્રની સાધના કરીએ. એવું તો અમે વિચારે આખી જિંદગીમાં કર્યો હોય એવું યાદ આવતું નથી. સ્પષ્ટ નથી છે. આત્મીયપણું પણ છે અને સરળપણું પણ છે, નિખાલસપણું છે કે જે સ્થિતિ છે તે બતાવે છે. વળી એમ કહે છે કે ભલે કદાચ કાંઈ હશે કોઈ રિદ્ધિ સિદ્ધિ પ્રગટી હશે, નહીં હોય એવું નહીં હોય, પણ છતાં એમણે એ સાધવા માટે કોઈ સાધી છે એવું નથી. સરળ પરિણામને લઈને એવું પણ જ્ઞાની પુરુષોને પણ એવું હોય છે. એટલે સાધને કરી તેવો જો પ્રગટ્યો હોય એવું જણાતું નથી. શું એવો સિદ્ધિ યોગ સાધવાના સાધનથી એવું કાંઈ પ્રગટ્યું હોય અમને એવું તો અમને જણાતું નથી. આત્માના વિશુદ્ધપણાના કારણે જો તેવું કાંઈ તેવું ઐશ્વર્ય હોય તો તેનું નહીં હોવા પણ કહી શકાતું નથી. એટલે હશે એમ કહે છે, કારણ કે રિદ્ધિ સિદ્ધિ છે એ આત્માના વિશુદ્ધપણાને કારણે, આત્માની પવિત્રતાને કારણે એ વાત હતી. માતાજીને પણ એવું કાંઈક હતું જે ગુપ્ત રાખવામાં આવ્યું છે. ગુરુદેવે પણ એ વાત ગુપ્ત રાખી છે, પોતે પણ ગુપ્ત રાખી છે. જેને જાણવા મળ્યું છે એને પણ એ પ્રતિબંધ છે એ વિશે ગુપ્ત રાખવું. તો એ આત્માના વિશુદ્ધપણાને કારણે એ પણ કારણ પડે છે. સાધના ન કરવી પડે, આત્માની વિશુદ્ધિ લઈને જો કાંઈ તેવું ઐશ્વર્ય પ્રગટ્યું હોય તો તેનું નહીં હોવા પણ કહી શકતા નથી. અમારા હાથમાં એવું નથી કાંઈ એમ અમે કહેતા નથી. એટલે કે છે એમ ન કીધું, નહીં હોય એવું અમે કહેતા નથી. તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે એ સ્પષ્ટ કર્યું. અમુક બધી રીતે સિદ્ધિ છે એમની, કેટલીક વાત છે તે ઐશ્વર્ય કેટલેક અંશે સંભવે છે. તથાપિ આ પત્ર લખતી વખતે એ ઐશ્વર્યની સ્મૃતિ થઈ છે. અમે કોઈ સંભાળ્યું નથી, જે કાંઈ પ્રગટ્યું છે એને યાદ નથી કર્યું. આ તમે પ્રશ્ન આ કાઢ્યો, સુભાષભાઈએ 26મા વર્ષે આ પ્રશ્ન કાઢ્યો. તો કહે છે આ પત્ર લખતી વખતે એ ઈશ્વરની સ્મૃતિ થઈ છે. સાંભળે છે કે કાંઈક છે એ પહેલું વહેલું સ્મરણમાં લીધું છે. પ્રયોગ તો અમે કોઈ કોઈના ઉપર કર્યો જ નથી, પણ આ તમે પત્ર લખો ત્યારે પહેલી વહેલી સ્મૃતિ થઈ છે. નહીં તો ઘણા કાળ થયા તેમ થવું સ્મરણમાં નથી. ઘણા વર્ષોથી એ વાત અમને સ્મરણમાં પણ રાખી નથી અમે કે અમને શું પ્રગટ. તો પછી સ્ફુરિત કરવા વિશેની ઈચ્છા ક્યારે થઈ હોય એમ એમ કહી શકાય નહીં. તો પછી એનો પ્રયોગ કરવો એવી ઈચ્છા તો થઈ હોય એમ તો કહી જ ન શકાય. મેં તો યાદ કરતા નથી, તો પછી પ્રયોગ તો કર્યો જ હોય એ વાત ક્યાંથી? એ તો બનતું જ નથી, અમે એ વાતમાં પડતા નથી. તે વિશે ક્યારે ઈચ્છા થઈ હોય એમ કહી શકાય નહીં એ સ્પષ્ટ વાર્તા છે. હવે એમ કે છે સુભાષભાઈની સ્તુતિ બહુ નબળી હતી, આથી બહુ ગુંજાતા હતા. ત્યારે કહે છે કે તમે શું આ દુઃખનો અનુભવ કરો છો? તમને જે કાંઈ આ ભીસ છે એ બી ભીસ હતી, કે સમાજમાં આબરૂ પણ ન રહી શકે એવી કહી શકે. તો કહે છે કે તમે અમે કાંઈ દુઃખી નથી, તમે નકામા દુઃખને રોવો છો, દુઃખી અમે તમે કાંઈ નથી. જે દુઃખ છે તે રામના 14 વર્ષના દુઃખનો એક દિવસ પણ નથી. તમને જે દુઃખ છે એ પુરાણ પુરુષ રામચંદ્રજીને સંભાળો તો એના 14 વર્ષના દુઃખનો એક દિવસ નથી, અને પાંડવોના 13 વર્ષના દુઃખની એક ઘડીએ નથી. એમને જે પાંડવોને દુઃખ પડ્યું એની એક ઘડી નથી તમારા જીવનમાં, એમ કહે છે. અને ગતસુ તમાર ધ્યાનની એક પળ પણ નથી. એમને તો માથે ખોતરી સર્જાવી પરિસર ઉત્સર્જાય હતો. એ પળ જે યાતના ભોગવે એ યાતનાની એક પળ પણ તમને નથી. તો પછી અમને અત્યંત કારણ ક્યારે જણાવવું સંભવતું નથી. માટે તમે તમારા દુઃખને અમારી પાસે વ્યક્ત કરો એ અમે ઈચ્છતા નથી. અમારે પરમાર્થ માર્ગમાં આગળ વધવું હોય તો સંયોગ ઉપરની આ પકડ ઢીલી કર્યા વિના કોઈ રીતે પરમાર્થ માર્ગમાં આગળ વધી શકાય એવું બનતું નથી. કોઈ જીવ પોતાના ઉદયમાં સાવધાની રાખે, વ્યવહારમાં સાવધાની રાખે અને પરમાર્થ માર્ગની ઈચ્છા રાખે તો તે નહીં બની શકતો આ યોગ્ય કાર્ય છે. એ બની નહીં શકે, બે વાત સાથે નહીં બને. તમે શોધ કરવા યોગ્ય નથી. તમારે કોઈ દુઃખનો શોધ કે ચિંતા તો છે, એટલે ચિંતા કોઈ ચિંતા તમારે કરવા જેવી નથી. તેમ છતાં તમે કરો છો, તમારે ચિંતા કરવા જેવી નથી છતાં તમે કરો છો. હવે પ્રતિકૂળતા તો છે, એની ચિંતા નહીં કરો. તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે. આપણું તમારા સંયોગોની દુઃખની વાત તમારે અમને ન લખવી જોઈએ. બહુ આત્મીયતા છે બે વચ્ચે. તો પણ એમ કહે છે કે તમે સંયોગિક સુખ દુઃખની વાત અમને નહીં લખતા, ન લખવી જોઈએ છે. તમે કોઈ પરમાર્થની વાત કરો, આત્માના કલ્યાણની વાર્તા કરો અમારી સાથે. આપણી વચ્ચેનો એ સંબંધ છે કે એકબીજાના કલ્યાણમાં આપણે મદદ કરીને આગળ વધીએ, એકબીજાના સંયોગમાં મદદ કરીને આગળ વધીએ, એ સંબંધ છે. એટલે તમારાથી તે વાત ન લખાય તે લખાઈ જાય છે. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી, આ પત્રથી ઉપદેશ નથી એમ કે. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી એમ કે. કોઈ તમે ઉપદેશક તરીકે ઉપદેશ નથી આપતા, પણ એ તમને ભલામણ કરીએ છીએ કે તમારે આવું આ વિષયમાં ઉપયોગ ન લગાવો. કોઈ આત્માનું કલ્યાણ થાય એવી આત્મા ઉપયોગ ન લગાવો. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉપદેશ નથી. માત્ર જે થાય તે જોયા કરવું, જે કાંઈ સંયોગના ફેરફારો થાય એ જોયા કરો. તમારું નથી એમ માનીને જોયા કરો. જોયા કરવાનો અર્થ શું છે? મારું છે એમ માનીને જોયા કરો એમ નથી કહેતો. એકવાર એવો પ્રસંગ બેન હતો, એક રાત્રિ ચર્ચામાં ગુરુ બિરાજતા હતા ત્યારે આપણા સાગર વાળા ભગવાન દાસે સાગરથી આવીને આવેલા વાત કરી. સાહેબ અમારે પ્રતિકૂળ પ્રસંગ બની ગયો, અમારું ગોડાઉન સળગી ગયું, 200,000 રૂપિયાનો અંદર માલ હતો અને અમારું ગોડાઉન આખું સ્વાહાથી આગ લાગી ગઈ. પછી આપણો ગોડાઉન સાંભળ્યો છે એટલે અમે એમ વિચાર્યું, સમાધાન કર્યું કે જે કાળે જે બનવાનું હતું તે બની ગયું, નુકસાન એટલું જવાનું હશે ભાગમાં તો ગયું, એમાં કંઈ આપણો કોઈ ફેરફાર કરવાનો તો કોઈ આપણું ચાલતું તો નથી, ચાલે તો કોઈ નુકસાન ચલાવવા દે એમ કેમ બને. એટલે એમ કે જે થવાનું હતું એ થયું, ક્રમબદ્ધ પર્યાયનો ન્યાય એમ કે યાદ આવ્યો આપનો, કે ક્રમબદ્ધમાં જે થવાનું હતું તે થયું, ભલે જે થયું એ થઈ ગયું, એમ કરીને અમે શાંતિ રાખી. પ્રશ્ન એ પૂછ્યો એમણે કે આવા પ્રકારે અમે સમાધાન કર્યું તો બરાબર છે ને? ગુરુદેવ ના ભાઈ, તમારું આ સમાધાન બરાબર નથી. અમારું ગોડાઉન હતું અને સળગી ગયું એ વાત જ બરાબર નથી. કોઈ દેહથી માંડીને બીજા સંયોગો તો એક બાજુ રહ્યા, આ શરીરથી દેહથી માંડીને કોઈ સંયોગ આ જીવના નથી. બધી આવતી જતી ઉચિત છે એ કોઈ આત્માના અધિકારનો વિષય નથી. પોતાનો દેહ પણ એ આત્માના અધિકારના હાજા માંડા થાય શકે નહીં. ડાક્ટર પોતે એના અધિકારમાં હોય તો થવા દે કોઈ, તો પોતાની ચીજ નથી પછી જે થવાનું હતું તે થયું એમ જોવું જોઈએ. ચીજ મારી છે ને થવાનું હતું તે થયું એ સમાધાન પણ ખોટું છે.
સંક્ષિપ્તમાં પત્ર છે. કૃષ્ણદાસનું પ્રથમ વિનય ભક્તિ રૂપ કાગળ મળ્યો હતો, ત્યાર પછી ત્રિભુવનનો કાગળ, અને ત્યાર પછી તમારું ભક્તું પહોંચ્યું છે. ઘણું કરીને રવિવારે કાગળ લખી શકાશે, પત્રોની પાંચ લખી છે, વિગતવાર કોઈ પત્ર લખવાનો એ વખતે વિકલ્પ નથી. જે વિકલ્પ છે એ લખી દેખાય. સત્સંગના ઈચ્છાવાન જીવોની પ્રત્યે કાંઈ પણ ઉપકારક સંભાળ થતી હોય તો તે થવા જોઈએ છે. જેને સત્સંગની ઈચ્છા છે એવા જીવોને અમારો સંગ મળે અને એ રીતે એની સંભાળ લેવાતી હોય, સંભાળ થતી હોય તો તે થવા યોગ્ય છે એવો અભિપ્રાય દર્શાવ્યો છે. કે જે જીવો સત્સંગને ઈચ્છે છે એવા મનુષ્યો જીવોને સત્સંગ પ્રાપ્ત થાવ. સંયોગની પરિસ્થિતિ પોતાને આધીન નથી, પણ ભાવના એક પ્રકારની છે કે જે સત્સંગની ભાવના રાખે છે એને સત્સંગ પ્રાપ્ત થાય તો સારું, અને એ રીતે એની સંભાળ લેવાય પોતાથી તો પણ એ થવા યોગ્ય છે. એમાં કોઈ અયોગ્ય પોતે સમજતા નથી. પણ અવ્યવસ્થાને લીધે, પોતાના સંયોગની અવ્યવસ્થાને લીધે, પોતાના સંયોગ વ્યવસ્થિત નહીં હોવાને લીધે, કેમ કે વેપારમાં તો અનિશ્ચિત પ્રકારે બધા ઊભા થાય છે, એ નિશ્ચિત પ્રકારે વ્યાપારના કાર્યો થતા નથી. એટલે અવ્યવસ્થાને લીધે અમે તે કારણોમાં અશક્ત થઈને વર્તીએ છીએ. એટલે સત્સંગમાં વર્તવામાં અમારી અશક્તિ થઈ ગઈ છે તે અંતઃકરણથી કહીએ છીએ. એ વાત અમારા હૃદયથી છે, કોઈ એમાં કૃત્રિમતાથી કાંઈ ગોઠવણી નથી, કોઈ હેતુપૂર્વક બીજી વાત નથી. પણ કુદરતી એ પ્રકારે પોતે વ્યવસાયમાં ફસાયેલા છે એટલે એ વાત અંતઃકરણથી નિવેદન કરીને તે ક્ષમા યોગ્ય છે, એની ક્ષમા આપે છે. એટલી સરળતા ને એટલી નમ્રતા. ખરેખર અમારે સત્સંગમાં, અમારે પણ જે જીવો સત્સંગ ઈચ્છે છે એની સાથે સત્સંગમાં રહેવું યોગ્ય છે, પણ કોઈ પૂર્વકર્મને કારણે એવી રીતે અટવાયેલા છીએ. એથી બધાની વચમાં ઉપસ્થિત નથી રહી શકતા, એની અંતઃકરણથી ક્ષમા ચાહી છે. માર્ગ અનુસાર તમે શોચ કરવા યોગ્ય નથી. કેમ કે સંયોગના કારણથી જે ચિંતા થાય છે, શોચ એટલે ચિંતા, તમારે ચિંતા કરવી યોગ્ય નથી. અથવા તમારા જેવા મોક્ષોએ સંયોગની ચિંતા ન કરવી જોઈએ એમ છતાં કરો છો, ન કરવી જોઈએ છતાં કરો છો, અમને એ તમારા નુકસાનનું કારણ ભાસે છે, તેથી એમ કહીએ છીએ કે તમે ન કરવા યોગ્ય આ ચિંતા કરો છો, અને તે વાર્તા તમારાથી ન લખાય તે લખાઈ જાય છે, અને એ ચિંતાને વશ જે તમારે ન લખવું જોઈએ એવું પણ તમારા પરિણામ છે વ્યક્ત કરો છો. તે ન લખવા વિશે અમારો આ પત્રથી ઉદ્દેશ નથી, એટલે એ તમે હવે લખતા નહીં એમ સીધું કહેતા નથી, લખાઈ જાય છે તમારાથી, એ ન લખાય તો સારું એટલી વાત છે. એટલે એ પ્રયત્નથી પુરુષાર્થથી એ પરિણામ સમાવવા જોઈએ. અહીંયા આચરણનો અધિકાર હોવાથી વિચારવા યોગ્ય વાત એટલી છે કે જે પરિણામ થઈ જાય છે એના ઉપર હાથથી દમન કરવું એ કોઈ પરિણામને મટાડવાનું, એ પ્રકારના વિભાવરોગને મટાડવાનું સાધન નથી કે ઉપાય નથી, એ કોઈ માર્ગ નથી, પણ સમજણથી એનું ઉપશમન થાય, શાંત થાય, પોતે કરવા યોગ્ય છે. એટલે ઉપદેશ કઈ રીતે આપે કે તમારે એમાં પરિણામ ન કરવા જોઈએ, ન લખવા જોઈએ, એવો ઉપદેશ ક્યાંથી આપે? જો સમજણથી સમાવે તો એનો ઉપદેશ છે, સાક્ષી રહો એ ઉપદેશ છે, ભિન્ન પડો એ ઉપદેશ છે, પણ પરિણામ ન કરો તમે એવું દબાણ નથી અમારું, એમ લખો ને એવું દબાણ નથી અમારું, ઉપદેશમાં તો આજ્ઞા થઈ જાય છે. તો એ આજ્ઞા તો કાં દમન કરવા કરે ને કાં ઉપશમન કરે, તો ઉપશમન કરવાનો ઉપદેશ છે, દમન કરવાનો ઉપદેશ એમાં નથી. કોઈ પણ પ્રતિકૂળતામાં મોક્ષુ જીવના પરિણામ ખેંચાઈ જાય તો એની ભૂમિકા એટલી નબળી હોવાથી એ અસ્વાભાવિક નથી, સ્વાભાવિક છે એવું થાય, પણ એવું થાય એટલે કરવા યોગ્ય છે એમ પોતે સંમત કરતા નથી, એ નહીં કરવા યોગ્ય છે અને સમ્યક પ્રકારે તે સમાવવા યોગ્ય છે. એટલે એમ કહે છે કે તમે માત્ર જોયા કરવું, સાક્ષી રહેવું, ન થાય તો એમ કરવાનો નિશ્ચય રાખવો, એ પ્રકારે ઉપદેશ છે અમારો. પહેલી બાજુમાં ઉપદેશ નથી, કેમ કે એ તો દમનનો પ્રકાર ઉભો થઈ જશે, યોગ્યતા છે એનો ભાવ ભજવા વિના રહેશે, યોગ્યતા હોય એ અનુસાર પરિણામ થાય, થાય ને થાય જ, જીવ પોતે એ પરિણામને રોકી શકે નહીં, ઈચ્છા એ કરીને રોકી શકે નહીં, પુરુષાર્થ કરે તો યોગ્યતા બદલાય અને યોગ્યતા બદલાય તો રોકાય, ઈચ્છા એ કરીને રોકે, દમનથી રોકે, હઠથી રોકે એ માર્ગ નથી, એ ઉપાય નથી, એ પ્રકારનો જ્ઞાની પુરુષોનો ઉપદેશ પણ નથી, એમ કહેવાનો આશય છે. એ છેલ્લી ત્રણ લીટીમાં એટલી વાત છે. ઉપયોગ કરો એટલે પ્રયત્ન કરો, પુરુષાર્થ કરો, માત્ર જે થાય તે જોયા કરો, એવો નિશ્ચય રાખવાનો વિચાર કરો, એવો દ્રઢ નિશ્ચય હોવાનો સંકલ્પ કરો. ઉપયોગ કરો એટલે પુરુષાર્થ કરો, સાવધાન થાવ, ઉપયોગ કરો એટલે નથી કે તમે આ કામ જરા ઉપયોગથી કરજો, તમે એમને ઉપેક્ષાથી નહીં કરી નાખતા, જરા ઉપયોગ રાખજો, ઉપયોગ રાખવી, યત્ન રાખવી, પુરુષાર્થ કરો, સાવધાન થવું, કાળજી રાખવી અને સાક્ષી રહો એ જ ઉપદેશ છે. ભિન્ન પડીને જ્ઞાતાથી જાઓ એ અમારો ઉપદેશ છે, એ ઉપદેશ છે, ઓલો પણ ઉપદેશ નથી એમ કહી બે વચ્ચે ફેર છે, કેમ કે આચરણ છે ને, યોગ્યતા પ્રમાણે આચરણ થયા વિના નહીં રહે, એમાં જીવની ઈચ્છા ન હોય તો પણ એ પરિણામ થઈ જાય, એનો ઉપાય એટલો જ છે કે પોતે જો ભિન્ન પડે તો જ યોગ્યતા બદલાય, યોગ્યતા બદલાય તો સહજ પરિણામ ઉપશમ પામે, શાંત થાય, એ ઉપદેશ છે, એ માર્ગ છે, એ કરવા યોગ્ય છે એમ
કહેવું
છે. ના, એ તો ખોટું સમાધાન કરે છે, એ ઉદાહરણ હતું કે મોક્ષ જીવ તત્વજ્ઞાનનો અભ્યાસ કરીને ભિન્નતા કર્યા વગર, ભિન્નતાનો પ્રયત્ન કર્યા વગર, ભિન્ન પડ્યા વિના ખોટું સમાધાન ધારણાના તત્વની ધારણાથી ખાલી વિકલ્પથી જે સમાધાન કરે છે અને સમાધાન કરે છે એમની પણ એમાં માન્યતા ભેળવે છે કે મેં આ સમાધાન તત્વજ્ઞાનને કારણે કર્યું એટલે મને જ્ઞાનની સહાય મળી, એ ધોખો છે, એ છેતરાઈ ગયો છે પોતે. એને જ્ઞાને નથી, ખરેખર એને સાચું સમાધાન થયું નથી, એના પરિણામ યોગ્ય પ્રકારે શાંત થયા નથી. કૃત્રિમ સમાધાન કર્યું છે, કૃત્રિમતાને સાચું માન્યું છે, એ નવી ભૂલ ઉભી કરી છે. એટલે તો સુગાનીજી એ વિષયમાં વધારે બહુ કડક વાત કરી છે કે આવી રીતે કોઈ ધારણા જ્ઞાનથી જે કાળે જે થવાનું હોય, ક્રમબદ્ધમાં થવાનું હોય એમ કરીને સમાધાન કરે છે, એ તો અઘોરી બાવા વિષ્ઠા ખાય એના જેવી વાત છે. હું કડક પ્રહાર કર્યો છે કે આવી ભૂલ તો મનુષ્યજીવે કરવી નહીં જોઈએ. કેમ કે એ ભૂલ કરવામાં શું થાય છે કે જે માર્ગ નથી, ઉપાય નથી એને ઉપાય માને છે, સાધન નથી એને સાધન માન્યું છે, સાધન થયું નથી એને સાધન તરીકે ગણી લીધું છે. આ નવી ભૂલ થાય છે, એ નહીં
થવું જોઈએ.
ભિન્ન પડીને સમાધાન આવવું જોઈએ. મારી ચીજ નથી, જે થવું હોય તે થાય, એના સકાળે થવું હોય તે થાય. બીજા કોઈનું ગામમાં સમાચાર સાંભળ્યા હોય તો શું કરે? ત્યારે તો મારું નથી એમ કરીને જેને કે ઉપદેશ આપે ને કે ભાઈ મારું નથી આ, એટલે એમ ખ્યાલમાં છે કે મારું નથી, તો એવી જ રીતે એને કહે કે ભાઈ તમે સમાધાન રાખો, જે કાલે જે થવાનું હોય તે થાય. તો ત્યાં તો મારું નથી, હું મારું રાખીને કરે છે, બે વચ્ચે મોટો ફેર છે. સમાધાન એ કૃત્રિમ છે અને બે જગ્યાએ પોતે ભૂલ કરી છે. ખરેખર શાંતિ થઈ નથી, અંદરમાં અશાંતિમાં રૂંધાયેલો કસાય ઊભો છે, રૂંધાયેલો કસાય ઊભો છે અને શાંતિ માની લીધી છે. જે સમાધાનનો ઉપાય નથી, સાધન નથી એને ઉપાયને સાધન માની લીધું, બે ભૂલ કરી છે. બે નુકસાન મોટું છે, શાંતિથી એના કરતા નુકસાન મોટું છે. માન્યતાની ભૂલ છે, સમજણની ભૂલ છે, બધી ભૂલ છે. હા, આકુલતા ઓછી થઈ જાય છે પણ યોગ્ય પ્રકારે થવી જોઈએ, અયોગ્ય પ્રકારે નહીં થવી જોઈએ. આકુલતા ઓછી થાય ને માન્યતાનું દર્શનનું નુકસાન વધારી દે છે. સાધન નથી અને સાધન માને, શાંતિ નથી અને શાંતિ માને, દર્શન મોટું તીવ્ર થશે, સંતોષ પકડશે ને પછી શું થશે કે ચાલો શાંતિ તો થઈ, આટલું જ્ઞાન તો કામમાં આવ્યું, આટલું ગુરુદેવનું સાંભળ્યું તો કામમાં આવ્યું, એ જે સંતોષ લીધો એ ઓર દર્શન ગુણને તીવ્ર કરે. અવસ્થામાં તો સંતોષ લેવા ઉલટાનું પોતાના પરિણામ આકુલિત થાય ત્યારે એ આકુલતાના દોષને પોતે નિંદે, પોતાના દોષને પોતે નિંદે કે અરે હજી મને કેમ આમ થાય છે, આટલું આટલું મને શ્રી ગુરુએ સમજાવ્યું, આવા આવા સત્પુરુષના અને જીનેન્દ્રોના કથનો મને જાણવા મળ્યા, સમજવા મળ્યા, અને છતાં હજી મને આવું થાય છે એમ પોતાના દોષ નિષ્પક્ષપાતપણે જોઈને પોતે પોતાને નિંદે તો બરાબર છે હજી, પણ એમાં તો ઓલા તો મને આકુલતાથી મારો દોષ થયો તો આવશે જ નહીં, ઉલટાનો હું તો ગુણવાન છું, મને તો જોવો કેવી શાંતિ રહે છે, મેં આ બધું સાંભળ્યું, મેં આ બધું જાણ્યું ને એટલે મને શાંતિ હું રાખી શકું છું, મને તો એટલો ગુણ પ્રગટો છે એમ માનશે, દોષને તો ગણશે નહીં. જે દોષને મોટો કરીને જાણવો જોઈએ એને અવગણના કરશે, જે ગુણ નથી એને ગુણ માનશે મોટો. મને જ્ઞાન નથી સમાધાન છે, આ બધા પ્રકાર છે એ વિચારવા જેવા છે, ભૂલ ન થાય એટલા માટે વિચારવા જેવા છે.
સમાધાન
એક એક પડખા ખોટા છે. જેમ કે મારા પણ રાખીને કેવું છે, પૂર્વકર્મ પણ મારું, આ મારો ઉદય છે, આ મારો ઉદય આવ્યો મને આવો એમ કરીને, મારા પણ કરીને જે સમાધાન કરે છે એ સમાધાનમાં પાયાની ભૂલ છે. એ તારું નથી એમ 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 પકડીને સમાધાન કરતો આવે, એ જે સમાધાન આવે એ સાચું આવે છે, એ સહજ સમાધાન આવશે. મારું નથી એમ જ્યાં બરાબર જોવે એને, પરપણે જોવે તો સમાધાન સાચું આવશે, સ્વપણે જોવે તો સમાધાન કરે છે એ ખોટું. ઉપસાર તો જયારે કરે ત્યારે થાય, પેલા ન ચાલતી હોય તો નવું ન શરૂ કરી શકાય એવું તો નથી. પહેલા પૂર્વ તૈયારી હોય તો સહેલું પડે, પૂર્વ તૈયારી ન હોય તો ઉદય આવે ત્યારે પછી એ વખતે તૈયાર થાય. શક્તિ તો ગમે ત્યારે છે, તલવાર તો વાપરે ત્યારે કામ નહીં છે. શક્તિ તો તલવાર જેવી ચીજ છે, જયારે વાપરે ત્યારે કામ નહીં છે. પણ પૂર્વ તૈયારી હોય એને સહેલું પડે છે, જાગૃતિ રહે છે, જાગૃતિ આવે છે. પૂર્વ તૈયારી ન હોય તો પ્રાય જે અંદર એવો ઘૂસી જાય છે આકુલતામાં, એટલો બધો વિતરાઈ જાય છે સંયોગ આશ્રિત પરિણામમાં, કે જાગૃતિ રહેવી પણ મુશ્કેલ છે. છતાં કુલજી એવી વખતે પણ વીર્ય ફળો બનારા મળે છે, આગળ પાછળ તૈયારી ન કરી હોય એ વખતે તૈયારી કરવા વાળા પણ જીવો હોય છે ખરા, એવા કામ કરનારા. એ વાત ઠીક છે, પણ ભોગવા જોઈએ એટલે ભિન્ન રહીને દુઃખી થઈને નહીં. ભોગવા જોઈએ નો અર્થ શું? ભોગવાનો અર્થ શું? દુઃખી સુખી થઈને ભોગવવા, અનુકૂળતા આવે તો હરખાઈને ભોગવવા, પ્રતિકૂળતા આવે તો દુઃખીદાયીને ભોગવવા, કેવી રીતે ભોગવવા? પૂર્વકર્મ, મારા કરેલા પૂર્વકર્મનો ઉદય છે એ તો જ્ઞાનનો વિષય છે, મમત્વ કરવાનો નહીં. એ પૂર્વ એ તો એ રીતે સમાન કે શું કરવા આવ્યો એની સામે એ સમાધાન છે, કે આ ગુંભું શું કરવા થયો એ મારું કરેલું પૂર્વકર્મ છે, એનું જ્ઞાન કરવા માટે. પણ અત્યારે મારે મમત્વ કરવાનો પ્રશ્ન રહેતો નથી, એ વાત સાથે રાખીને છે, મૂળમાં રાખીને છે. એનું નામ બધું નથી અડાવતો નહીં, ત્યારે તો મારી હોશિયારીથી બધું ગયું, મારી વિશેષણતાથી, મારા ડાપણથી આ બધું અત્યારે આ બધું મારી જે તો જ્ઞાનીના વચનોમાં આલમ ભરેલા છે એ વાત છે. અંતકરણથી ક્ષમા ઈચ્છે છે, જે કરવા યોગ્ય થઈ શકતું નથી તો અંતકરણથી એની ક્ષમા ચાહી છે, એ વિનંતી છે. 452 સૌભાગ્યભાઈ ઉપરનો છે, ફક્ત બે લીટી લખી છે, બે વાક્યો લખ્યા છે. ઉપાધિના કારણથી હાલ અત્રે સ્થિતિ મુંબઈમાં જે રહેવું થયું છે એ પૂર્વકર્મનું કારણ છે. એ પૂર્વકર્મને ઉપાધિ કહે છે, ઉપાધિ એટલે આકુલતા થાય છે એમ નહીં, પૂર્વકર્મનો ઉદયરૂપ ઉપાધિ છે, તેથી અહીંયા રહેવાનું બને છે, સંભવે છે એટલે બને છે. તે પ્રકારના ઉદયને લીધે અત્રે સુખવૃત્તિ છે, છતાં પણ અંતરંગમાં આત્માના સુખની જે પરિણતિ છે એ વૃત્તિ તો જેમની તેમ બરાબર છે. દુઃખ કલ્પિત છે, આ જીવને દુઃખ છે એ કલ્પિત છે. ગમે તે જીવને, કોઈ પણ જીવને જ્યારે જ્યારે દુઃખ થાય ત્યારે એ કલ્પનાયુક્ત છે એ વાત સિદ્ધાંતિક છે. વાત તો જોકે પોતા ઉપર લેવાની છે, કે આ જીવને ક્યારે પણ દુઃખ થાય ત્યારે એને એ વિચારવા યોગ્ય છે કે વસ્તુના સ્વરૂપ જ્ઞાનથી વિપરીત એવી જે કલ્પના, એ કેવા પ્રકારની મેં કલ્પના કરી છે કે જેને લઈને મને દુઃખ છે, આપણું જો એ વિચારમાં જાય ને એ વખતે પોતાના ઉત્પન્ન દુઃખ ઉપર જો વિચાર કરે એ જ વખતે જયારે દુઃખ નો પ્રવાહ ચાલુ થાય ત્યારે દુઃખના પરિણામ નો પ્રવાહ ચાલુ થાય ત્યારે એ વિચાર કરે કે વસ્તુના સ્વરૂપથી વિપરીત એવી કઈ કલ્પના થયા વિના દુઃખ હોય નહીં. કલ્પનાનું જ ફળ દુઃખ છે, એ સિવાય દુઃખ કોઈ દિવસ ઉત્પન્ન થાય. વસ્તુના વાસ્તવિક સ્વરૂપ જ્ઞાનથી દુઃખ ઉત્પન્ન થવાનો અવકાશ જ નથી. આ દ્રવ્યાનુયોગની ગંભીરતા છે જે શ્રીમદજીએ કહ્યું છે આગળ, કે દ્રવ્યાનુયોગ પરમ ગંભીર છે અને શુક્લ ધ્યાનનું કારણ છે. એવી વાત કીધી છે, એવી શુક્લ ધ્યાનનું કારણ કીધું છે. એ એટલા માટે ગંભીર છે કે ત્યાં દુઃખ થવાનો અવકાશ જ નથી. દુઃખ થવાનો તો અવકાશ નથી, પણ જીવ સ્વરૂપમાં એકદમ એટલો જામી જાય કે કેવળ જ્ઞાન પામે, વસ્તુના સ્વરૂપ જ્ઞાન અનુસાર જો સ્થિર થાય, જે જ્ઞાન સ્વરૂપ અનુસાર ઉત્પન્ન થાય એમાં સ્થિર થઈ જાય, કેવળ જ્ઞાન લઈએ એવી શુક્લ ધ્યાનની સ્થિરતા એમાંથી પ્રગટે. એટલે એમ કહે છે કે દુઃખ છે એ કલ્પિત છે, આમ દુઃખ કલ્પિત છે એ આમાંથી કઈ નથી. આ જરા વિશેષ કરીને વિચારવા યોગ્ય વિષય છે. જ્યારે જ્યારે અલ્પ આકુલતા થાય કે તીવ્ર આકુલતા થાય, થોડું દુઃખ થાય કે વધારે દુઃખ થાય, દુઃખ માત્ર કલ્પિત છે આ સિદ્ધાંત છે. ત્રિકાળ અબાધિત અફર સિદ્ધાંત છે કે દુઃખ માત્ર કલ્પિત છે. આ સંસારમાં જીવો દુઃખી છે, એ દુઃખી છે બધા જ જીવો કલ્પનાને લઈને દુઃખી છે. વસ્તુનું સ્વરૂપ જ્ઞાન સુખનું ઉત્પાદક છે, દુઃખનું ઉત્પાદક બિલકુલ નથી, બિલકુલ નથી. દુઃખનું ઉત્પાદક હા, સુખને વખતે દુઃખી છે, એને સુખની કલ્પના છે અને ત્યારે પણ એ દુઃખી જ છે. પણ એને તો એ સાચું સુખ લાગે છે, એને દુઃખ નથી લાગતું, પણ એ સાચું સુખ લાગે છે. પણ છે તો દુઃખી જ, આકુલતા જ થાય છે એ વખતે, એને બીજું કાંઈ થતું નથી. એ કલ્પિત છે, સુખે કલ્પિત છે એનું, અને એમાં દુઃખ છે ખરેખર, અને દુઃખે કલ્પિત છે. બે વખતે દુઃખ જ છે, ને બેનું કારણ કે એની કલ્પના જ છે, બીજું કાંઈ નથી. સ્વરૂપ જ્ઞાનનો અભાવ છે ત્યાં. વસ્તુના સ્વરૂપ જ્ઞાને કરીને એમ ન થાય, એમ હોય નહીં, આ સિદ્ધાંત છે. લાવો કોઈ પણ પ્રશ્ન લાવો કે જ્યાં દુઃખ છે ત્યાં કલ્પના નથી, એવો કોઈ પ્રશ્ન લાવી દો. ત્રણ કાળ ત્રણ લોકમાં એવી કોઈ બાબત લાવો કે જ્યાં દુઃખ હોય અને જીવને કલ્પના ન થઈ હોય, એ લાવો. આ તો સર્વજ્ઞ અનુસારી વાણી છે ને બધી. સર્વજ્ઞ જેમ ત્રણ કાળ ત્રણ લોકને જોઈને કહે કે આ વસ્તુ આમ જ છે, એમ જ્ઞાનીઓ એ અનુભવથી જે નિષ્કર્ષ કાઢ્યો છે એ ત્રણ કાળ ત્રણ લોકમાં એમ અફર વાત છે. ભલે પ્રત્યક્ષ જ્ઞાન નથી, પણ પરોક્ષ જ્ઞાન તો સર્વજ્ઞ સમાન જ છે. સમ્યક જ્ઞાનનો વિષય કેટલો, કે જેટલો કેવળ જ્ઞાનનો છે એટલો. ફરક કેટલો, કે પ્રત્યક્ષ અને પરોક્ષ જેટલો, બાકી વિષયમાં ફરક નથી. હા, કલ્પનાનું ફળ દુઃખ છે અથવા દુઃખ કલ્પિત છે. આગળ કહી ગયા કે કલ્પિતમાં મૂંઝાવા જેવું નથી, જીવોને મૂંઝવણ થાય છે. બીજું દુઃખ સાતા અસાતા તો ઉદય આવે ત્યારે, પણ મૂંઝવણ તો સતત ચાલુ છે જીવને. અસમાધાનનો દુઃખ, મૂંઝવણનો દુઃખ નિરંતર સમ્યક જ્ઞાનની પરિણતિ પ્રગટ ન થાય ત્યાં સુધી સમાધાન આવે નહીં, ત્યાં સુધી દુઃખ ચાલુ છે મૂંઝવણનું. અને એ મૂંઝવણ છે એમાં મૂંઝાય છે જીવ, એ કલ્પિત તરીકે મૂંઝાય છે, કલ્પિત દુઃખમાં મૂંઝાય છે, કલ્પનામાં મૂંઝાવા જેવું નથી. કર્મ પરિણામી ભાવ
એટલે
શું? જીવનું સ્વરૂપ છે પરમ પરિણામિક ભાવ, તો જીવનું મૂળ સ્વરૂપ છે. એની અંદર આનંદ ગુણોમાં એક સુખ ગુણ છે, આનંદ જ્ઞાન છે, આનંદ સુખ છે, એનો સ્વભાવ છે. સુખ એનો અનંત સુખ એનો સ્વભાવ છે. 452 મોક્ષુજનના પરમ બાંધવ પરમ સ્નેહી શ્રી સૌભાગ મોરબી. સૌભાગ્યભાઈ ક્યારેક મોરબી રહેતા હશે કોઈ કારણસર. આ પત્ર એમને મુંબઈથી સાયલાને પણ મોરબી લખેલો છે. અત્રે સમાધિનો યથા યોગ્ય અવકાશ નથી. એમના માટે તો ખરેખર બહુમાન છે. એમને મુમુક્ષુ જનના પરમ બાંધવ, જેમ ભાઈ હોય દુઃખ પડે ત્યારે પડખે ઉભો રહીએ, દુઃખ પડે ને પડખે ન ઉભો રહીએ તો ભાઈ હોય તો પણ ભાઈ કહેવાતો નથી. એ બંધવ છે, એ અર્થમાં શબ્દ વપરાય છે ગુજરાતી ભાષામાં. એ મુમુક્ષુજનના પરમ બંધવ છે, પરમ બંધુ છો તમે. મુમુક્ષુજનને ખરેખર તમે ટેકારૂપ છો એમ કહે. એ બીજા મુમુક્ષુઓને પણ એમણે ભલામણ કરી છે ક્યારેક ક્યારેક કે તમારે સત્સંગ કરવો, સૌભાગભાઈનો સત્સંગ કરવો, એ જાતની ભલામણ કરી છે. પોતાને અવકાશ પૂછે છે તો સૌભાગભાઈને કીધું છે કે તમારા સત્સંગમાં એ ભાઈઓ આવે તો તમે પણ અવશ્ય એને આદર કરજો અને સત્સંગ એને પ્રાપ્ત થાય, એ જાતનું પોતે પણ ઈચ્છા રાખે છે અરસપરસમાં. એટલે એ શબ્દ વાપરે છે. અત્રે અસમાધિનો યથાયોગ્ય અવકાશ નથી. જે નિર્વિકલ્પ સમાધિ છે એનો જીવો જોઈએ તેવો યથાયોગ્ય એટલે જીવો જોઈએ તેવો અવકાશ નથી. પ્રવૃત્તિ એટલી બધી આ દિવસોમાં વધી છે એમણે એ આ પત્રમાં ઉલ્લેખ કરવો છે. એટલે એને અનુસરીને વાત કરે છે કે એટલી બધી જંજાળ કામની ઊભી થઈ જાય છે કે અમારા જેવા આત્માને તો એકદમ નિવૃત્તિ જોઈને એકલી આત્મહિતની પ્રવૃત્તિ હોવી જોઈએ, એના બદલે આ માથાકૂટમાં ઉભરેવું પડે છે, પરાણે પરાણે વેઠ કાઢવા માટે રોકાવું પડે છે વેઠિયા થઈને. હાલ કોઈ પૂર્વોપાર્જિત પ્રારબ્ધ એવા ઉદયમાં વર્તે છે કે જેથી જેવો જોઈએ એવો સમાધિનો અવકાશ રહેતો નથી એવું પ્રારબ્ધ ઉદયમાં વર્તે છે. ગઈ સાલના માક્ષસ માસમાં અત્રે આવતું થયું હતું. એટલે બીજા માક્ષરે એક વર્ષ થયું અને અષાઢ મહિને પત્ર લખે છે એટલે 8 મહિના બીજા ગણો. 1 મહિનાને 8 મહિનાથી નિવૃત્તિ પોતે લીધી નથી એટલે ક્યાંક એમ લખે છે કોઈ પત્રમાં કે પ્રવૃત્તિનો પછડાટ છે, એનો માર લાગેલો છે, થાક ઉતારવા ને માર ઉતારવા માટે કઈ નિવૃત્તિ સ્થળે જઈએ છે, કંટાળી ગયા છે. 1.5 વર્ષ એક ધારી પ્રવૃત્તિમાં રહીને કંટાળી જાય છે. ગઈ સાલના માક્ષસ માસમાં અત્રે આવું થયું. ત્યારથી ઉત્તરોત્તર ઉપાધિ યોગ વિશેષાકાર થતો આવ્યો છે. ત્યારથી ઉત્તરોત્તર એટલે વ્યવસાયની પ્રવૃત્તિ વધતી ગઈ છે, પોતે અંદરથી છૂટવા માગે છે અને પ્રવૃત્તિ નહીં ધારેલી વધતી જાય છે. અને ઘણું કરીને તે ઉપાધિ યોગ વિશેષ પ્રકારે કરી ઉપયોગથી વેદવો પડ્યો છે અને એમાં ઉપયોગ અમારે દેવો પડ્યો છે. જે કાંઈ કાર્યો કર્યા છે એમાં અમારે ઉપયોગ દેવો પડ્યો છે, એ વાત ઘણી એમને આકરી લાગી છે. ઉપયોગ એટલે ક્યાંક સાવધાની રાખવી પડી હોય, ઉપયોગનો અર્થ છે ક્યાંક કાળજી લેવી પડી હોય. લગભગ જ્ઞાનીઓ અસાવધાનપણે અકાળજીપણે ઉપર છેલ્લા ઉપયોગથી પ્રવૃત્તિના પ્રસંગને નિપટાવી દે છે. પણ કોઈ મોટું એવું કામ હોય તો એની અંદર ધ્યાન દેવું પડ્યું હોય, કાળજીથી કામ કરવું પડ્યું હોય, એ બધા ઝીણામાં ઝીણા પરિણામની નોંધ રહે છે એ વાત કરે છે. શું ખ્યાલ ગણો છે ને, એટલે કોઈ વાત જાણબાર જતી નથી, જે પરિણામ થાય છે એ કોઈ જાણબાર જતા નથી. આ કાળ સ્વભાવે કરી તીર્થંકર આદિ કે દુષમ કયો છે, જે દુષમ કયો છે એ આ કાળનો સ્વભાવ જોઈને પરિસ્થિતિ જોઈને એને દુષમ એવું નામ આપ્યું છે. તેમાં વિશેષે કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો વિશે તે કાળ બળવાનપણે વર્તે છે. મુંબઈને એમણે અનાર્યપણાને યોગ્ય એવું ક્ષેત્ર કહ્યું છે. કેવું? અનાર્ય પરિણામ છે લોકોના અહીંયા, આર્યના આર્યતાના પરિણામ નથી. કેટલા વર્ષ પહેલા? આ 97 વર્ષ પહેલાનો પત્ર છે. 46 ને 49 હોમાં 3 ઓછા 97 વર્ષ પહેલાનો પત્ર છે. તેમાં વિશેષે કરી પ્રયોગે અનાર્યપણા યોગ્ય થયેલા એવા આવા ક્ષેત્રો, આ જે ક્ષેત્રો મુંબઈ જેવા ક્ષેત્રો છે એ તો પ્રયોગે કરીને એટલે ચાલુ પરિસ્થિતિ એવી છે, નજરે જ દેખાય એવી, એમ કહેવા માત્ર નથી. તે કાળ બળવાનપણે વર્તે છે એટલે અહીંયા અનાર્યપણું બળવાનપણે વર્તે છે એમ કહે છે. લોકોની આત્મ પ્રત્યય યોગ્ય બુદ્ધિ અત્યંત હણાઈ જવા યોગ્ય થઈ છે. આત્માનું હિત કરવું, આત્મહિત કરી લેવું એવા પ્રકારની જે બુદ્ધિ તે લગભગ હણાઈ ગઈ છે. કોઈ આત્મહિતને કોઈ સંભાળતો નથી, વાત કરતો નથી કોઈ આત્મહિતની. એક આત્માનું હિત કરવું જોઈએ સૌથી પહેલા, એ વાત કરતા એ તો બુદ્ધિ જાણે હણાઈ ગઈ છે. એવા સર્વ પ્રકારના દુષ્મ યોગને વિશે વ્યવહાર કરતા પરમાર્થનું વિસર્ગનું અત્યંત સુલભ છે. આવા દુષ્મયોગનો દુષ્મયોગમાં લોકોની સાથે વ્યવહાર વેપાર કરતા પરમાર્થ ભૂલાઈ જાય એ તો ઘણું સહેલું છે, અત્યંત સહેલું છે. માણસ સહેજે ભૂલી જાય. એમ કેવું છે કે અત્યારે વ્યવહાર વ્યાપારની અંદર જ્યારે કોઈ જીવ પ્રવૃત્તિ કરે અને પરમાર્થની અંદર ટકી રહેવાની, પરમાર્થ માર્ગમાં ટકી રહેવાની પ્રવૃત્તિ કરે, બહુ કઠિન વાત છે. પરમાર્થ ભૂલાઈ જાય એ પ્રકારની અત્યારે સ્થિતિ છે. વ્યવસાયની સ્થિતિ કેવી છે? પરમાર્થ ભૂલાઈ જાય એવી સ્થિતિ છે. એ બી તો આટલા ટેક્સેશન નહોતા, આટલી બધી મોંઘવારી નહોતી, આટલી બધી લોકોને બીજા સાધનો મેળવવાની તલપ નહોતી. અત્યારે તો એટલા બધા સાધનો થઈ ગયા છે કે આ લેવું છે ને આ લેવું ને આ જોઈએ ને આ જોઈએ આ જોઈએ ને આ જોઈએ. તે બી એ વાત કરી છે કે પરમાર્થ વિસરાઈ જાય, આવો વ્યવહાર કરતા આવા વ્યવહારમાં પ્રવર્તતા પરમાર્થ વિસરાઈ જાય એ બહુ સુલભ વાત છે. અને પરમાર્થનું અવિસરવું અત્યંત અત્યંત દુર્લભ છે. પરમાર્થમાં ટકી રહેવું આ કાળમાં, વ્યાવસાયિક પ્રવૃત્તિ કરીને પરમાર્થ માર્ગમાં ટકી રહેવું ઘણું દુર્લભ છે, ઘણું કઠણ છે. એટલે મુમુક્ષુ જીવ બને એટલો જલ્દી નિવૃત્ત થવા ઈચ્છે એનું કારણ એ છે કે આ માર્ગ અહીંયા આ વ્યવસાયમાં રહીને આ પ્રવૃત્તિમાં રહીને પરમાર્થમાં ટકી રહેવું પહેલું નથી, અત્યંત અત્યંત દુર્લભ છે. આનંદગંજીએ 14મા જીવના સ્તવનને વિશે કહ્યું છે, ધાર તરવારની સોહલી દોહલી 14મા જીનતણી ચરણ સેવા. એ જે વાત કરી છે એ બરાબર કરી છે કે આ કાળની અંદર ચરણ સેવા, 14મા જીવની ચરણ સેવા, 14મા જીવનું સ્તવન પોતે ગાય છે. એટલે કે એમના માર્ગમાં ચાલવું, માર્ગમાં સ્થિર રહેવું આ કાળને વિશે અત્યંત કઠિન છે, ઘણું દુર્લભ છે. આનંદજી લગભગ 150 વર્ષ થયા છે માણસ. રામગંજી પેલા થઈ ગયા, એટલે રામગંજી ના પદો નું ઉદાહરણ કરે છે ને પોતે. આનંદગંજી સુરમાજી ના સ્તવન વિશે કહ્યું છે, તેમાં આવા ક્ષેત્રનું દુષ્મપણું એટલી દુષ્મપણું એટલી વિશેષતા છે, અને આનંદગંજીના કાળ કરતાં વર્તમાન કાળ વિશે દુષ્મ પરિણામી વર્તે છે. જો આનંદગંજી વખતે તો કંઈક કાળ સારો હતો એમ કે છે, અમારા વખતે તો એટલો દુષ્મ છે, અત્યારે તો ગુણાકાર કરી નાખો એનો 100 ગણો, એટલું બધું વધારે છે. આનંદગંજીના કાળ કરતાં વર્તમાન કાળ વિશેષ દુષ્મ પરિણામી વર્તે છે. દુષ્મ પરિણામી હો, દુષ્મ પરિણામી જીવો, તેમાં જો કોઈ આત્મ પ્રત્યય પુરુષને બચવા યોગ્ય ઉપાય હોય તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસનું એ જ જણાય છે. નજીક નજીક શું કહે છે કે આવા દુષ્મ કાળમાં જે જીવને આત્મા પ્રત્યે પુરુષાર્થ કરવો છે, જે જીવને પોતાના પરિણામ આત્મા પ્રત્યે ગતિમાન કરવા છે, એવા જીવને આત્મ પ્રત્યયી આત્મા કહેવાય છે. આત્મ પ્રત્યયી, પ્રત્યયી એટલે પ્રત્યય જનારો, એને આત્મ પ્રત્યયી કહે છે. કે તેમાં જો કોઈ આત્મ પ્રત્યયી પુરુષને, મુમુક્ષુ શબ્દને બદલે આવો શબ્દ વાપર્યો છે, મુમુક્ષુ શબ્દ સાધારણ થઈ જાય છે ને, કે જેને આત્મા બાજુ વળવું છે તે આત્મ પ્રત્યયી જીવ છે. એવા જીવને બચવાનો કોઈ ઉપાય હોય, યોગ્ય ઉપાય હોય, સારામાં સારો ઉપાય હોય, તો તે એકમાત્ર નિરંતર અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસનું એ જ જણાય છે. સત્સંગ સિવાય બચવાનો કોઈ આરોવારો નથી. સત્સંગ એક જ અમૃત છે, બાકી આખા સંસારમાં હળાહળ જેને ઝેર કહીએ, કાળકૂટ ઝેર કહીએ, એવું ચારે કોઈ ઝેર ભરેલું છે. એક બચવું હોય તો સત્સંગ રૂપી મીઠી વીરડી, અમૃતની વીરડી એ છે કે સત્સંગ સિવાય કોઈ બચી શકે એવું આ કાળમાં. આ તો 97 વર્ષ પહેલા આમ લખે છે કે અવિચ્છિન્ન ધારાએ સત્સંગનું ઉપાસનું એ જ જણાય છે. પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને, હવે શું કહે છે, પોતાની વાત કરે છે આ પેરેગ્રાફમાં, બહુ સરસ વાત કરી છે એમને, કે પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને. અમને તો લગભગ કોઈ ઈચ્છા નથી રહી, કોઈ મહેચ્છા નથી રહી, કોઈ મહત્વકાંક્ષા નથી રહી કે પૈસા લઈ લઈએ, ભેગા કરી લઈએ, કુટુંબને કામ કરી દઈએ, તેમ કરી દઈએ, આટલા સાધન જોઈએ, આટલી સગવડ જોઈએ, કાંઈ કોઈ કામના નથી એવી અમારી સ્થિતિ અંદરની છે. તો પણ આ સર્વ વ્યવહાર અને કાળાદી ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ કરવા દે છે. અમારા જેવા પુરુષને પણ, અમારા જેવા આત્માને પણ આ સંસાર સમુદ્ર કેવો છે, ગળકા ખવડાવી દે છે અમને. ગળકામાં સમજો, તરતા તરતા ડૂબવાની પરિસ્થિતિ ઊભી થાય એને ગળકું કહે છે. માણસ પાણી પી જાય થોડુંક, તરતા 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 પાણી ન પીએ ત્યાં સુધી ડૂબે નહીં, નીચે જાય પણ જ્યાં સુધી પાણી ન પીએ ત્યાં સુધી ન ડૂબે. શ્વાસ રોકી રાખે તો પાણી ન પીએ, અને શ્વાસ રૂંધાઈ જાય ને મોઢું ખુલી ગયું અંદર, જેવું પાણી પીવાઈ ગયું તરનારને, એટલે ખલા જાય તળીએ પહેલા, એ ડૂબી જ મરે છે. તો એ ડૂબી મરે નહીં એ પહેલાં થોડું પાણી પીવાઈ જાય, એ જોખમ છે ત્યાં મોટું ડૂબી જવાનું. કે અમારા જેવા આત્માને આ સંસાર ગળકા ખવડાવી દે છે એવો આ સંસાર સમુદ્ર છે. બીજાની શું વાત કરવી, કેવી વાત કરી છે, પોતાની વાત કરી છે. ફરીથી, પ્રાય સર્વ કામના પ્રત્યે ઉદાસીનપણું છે એવા અમને પણ આ સર્વ વ્યવહાર, આ જે વ્યવહારમાં ઊભા છે તે વ્યવહાર અને કાળ, આ કાળ ગળકા ખાતા ખાતા સંસાર સમુદ્ર માંડ તરવા દે છે. તરીએ છીએ, તરવા દે છે, પણ ગળકા ખવડાવી દે છે ક્યારેક તો. હજી આવશે તો પુરુષાર્થની વાત તો આવશે. તથાપિ સમયે સમયે તે પરિશ્રમનો અત્યંત પ્રસવેદ ઉત્પન્ન થયા કરે છે અને એની સામે પુરુષાર્થ કરીએ છીએ. એ પુરુષાર્થનો જે પરિશ્રમ કરીએ છીએ ત્યારે પરસેવો થઈને વળી જાય છે, અમને પરસેવો વળી જાય છે. પ્રસવેદ એટલે પછીનો એને પ્રસવેદ કહેવાય. પુરુષાર્થ કરતા તો અમારું પાણી ઉતરી જાય ને અમને પરસેવો વળી જાય એવો આ કાળ છે. તીવ્ર પુરુષાર્થ માગે એવો કાળ છે અને એ તીવ્ર પુરુષાર્થ કરતા અમારા જીવાને પરસેવો મળી જાય છે. બીજાની શું વાત કરવી, અમારી આ હાલત છે અંદરની. અને ઉતાપ થઈ, ઉતાપ ઉત્પન્ન થઈ, ઉકળાટ, એનો ઉકળાટ ઉત્પન્ન થઈને એ પરિસ્થિતિનો સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. અમારા જેવા પુરુષને પણ, એટલે જ્ઞાની પુરુષને પણ સત્સંગરૂપ જળની તૃષા અત્યંતપણે રહ્યા કરે છે. કે કોઈ રીતે મહિનો બે મહિના નિવૃત્તિ લઈને નિવૃત્તિ ક્ષેત્રમાં જાય, ત્યાં બધા મુમુક્ષુ સત્સંગ વગેરે થાય ત્યારે એમ થાય છે કે કાંઈક ટાઢક વળે છે, કેમ કે વાતાવરણ આખું બદલાઈ જાય છે. એક જ આત્મા અને આત્માનું હિત, આત્મા અને આત્માનું હિત, એક જ વાતાવરણ જ્યારે છે, બીજી કોઈ લક નથી. એવા સત્સંગરૂપી જળની તૃષા અમને અમને અત્યંતપણે રહ્યા કરે છે અને એ જ દુઃખ લાગ્યા કરે છે. અને એ સત્સંગ પ્રાપ્ત નથી એનું દુઃખ લાગે છે. એક મહિનોને, એક વર્ષને આઠ મહિના સુધી આ મુંબઈમાં રહેવું પડ્યું છે એને, એનો આ બળાપો કાઢ્યો છે. ઉતાપ, ઉતાપ એટલે બળાપો, એથી ઉતાપ ઉત્પન્ન થઈને બળાપો થઈ આવે છે. અરે અહીંયા ક્યાં અમે પીડ્યા છે, આટલો આટલો વખત અહીંયા રહેવું પડે, આ અમારું કામ છે એમ થાય છે. અમે તરવા નીકળ્યા, હવે આ સંસારના આ બધા કામ કરવા પડે છે, અસહ્ય પરિસ્થિતિ થઈ ગઈ છે. એ જ દુઃખ લાગ્યા કરે છે. બહુ સારી પ્રેરણા છે મુમુક્ષુ માટે. સત્સંગની પ્રેરણા પોતે પોતાની પરિસ્થિતિ વ્યક્ત કરીને આપે છે કે આ અમારી હાલત છે, સત્સંગમાં રહેવું, બને એટલું સત્સંગમાં રહેવું. એ વાત નિર્વિવાદ પોતે અનુભવથી સિદ્ધ કરી છે. પોતે પરમ સત્સંગ સ્વરૂપ છે, પણ જે આ ઉદયમાં રહેવું પડે છે એના કરતા સત્સંગમાં રહેવું, એ બે વચ્ચેનો વિવેક છે. ઉદયના કાર્યો છે ને એ આગળ તો લક્ષ્ય કે આમ જેવા પણ જો આમ નામ સમય નીકળી ગયો અને જો અમે આગળ ન વિધા જે સ્થિતિમાં છે એ સ્થિતિમાંથી, તો અમ જેવા અવિચારી પણ થોડા જાણવા, એવું લખ્યું છે પોતાના માટે. શું લખ્યું છે, અમારા જેવા અવિચારી પણ થોડા જાણજો. એટલે જ્ઞાની હોવા છતાં એક ઘડીનો પ્રમાદ ન કરવો, શીઘ્ર આત્મહિતના રસ્તે તીવ્ર વેગથી આગળ વધવું, એ એક જ લાઈન પકડી છે એમણે. અને એ પુરુષાર્થથી તો એકાંતરી થયા છે, એ પરિણામથી, એ અભિપ્રાયથી ને એ પ્રયત્નથી તો એકાંતરી થયા છે. નહીંતર તો જ્ઞાન દશા વર્તે છે પોતા. 255માં તો કેટલું બધું લખ્યું છે, હમણાં આપણે જોયું ને 255 પોતાની દશામાં કેટલું બધું વર્તે છે. એક પુરાણ પુરુષ ને પુરાણ પુરુષની પ્રેમ સંપત્તિ વિના અમને કાંઈ ગમતું નથી. અમને કોઈ પદાર્થમાં રુચિ માત્ર રહી નથી, કાંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી, વ્યવહાર કેમ ચાલે છે એનું ભાન નથી, ક્યાંક ઉપયોગ દે છે એ પણ આકરું લાગે છે, બાકી તો ભાન નથી એવી રીતે બધો વ્યવહાર કરે છે. જગત શું સ્થિતિમાં છે તેની સ્મૃતિ રહેતી નથી. જગતના સમાચાર છાપા તો એ વખતે નીકળતા હતા, મુંબઈ સમાચાર વગેરે સંભાળતા વિકલ્પે આવતો નથી. કોઈ શત્રુ મિત્રમાં ભેદભાવ રહ્યો નથી અને શત્રુ છે એને કોણ મિત્ર છે એની ખબર પણ રખાતી નથી. અરે અમે દેહ ધારીએ છીએ કે દેહ ધારીએ છીએ કે કેમ તે સંભાળીએ ત્યારે માંડ માંડ જાણીએ છીએ. આટલો તો દેહથી છૂટા પડી ગયા છે કે આ શરીર બાજુમાં છે એ હંભારવું પડે છે. આ પુરુષાર્થની એમની સ્થિતિ છે. એક બાજુ પુરુષાર્થની સ્થિતિનું પણ વર્ણન કરે છે, જે પુરુષાર્થ અધૂરો છે એની જે સ્થિતિ છે એનું પણ વર્ણન કરે છે. અને એનું વર્ણન હળવું નથી કરતા, કેમ કે એ દોષરૂપ ભાવ છે. તો એનું વર્ણન પણ એટલું બધું બારીકાઈથી ને વજન દઈને કરે છે કે જાણે પોતાની નિંદા કરતા હોય એવી રીતે. આ એક એમની નિર્દોષતા, અને પવિત્રતા છે. પુરુષાર્થ એમને, હું તો સુભાગભાઈ પૂછ્યું છે કે આપનો હમણાં આપની સ્થિતિ કેવી વર્તે છે, હાલમાં આપની દશા કેવી વર્તે છે એ લખો તો સારું, તો એવી જાણવાની ઈચ્છા દે છે. તો ટૂંકામાં લખીએ છીએ એમ કરીને પોતાના પુરુષાર્થની દશા લખે છે, તો ક્યાંક ક્યાંક પોતાના અપુરુષાર્થની પણ દશા લખે છે. કેમ કે અધૂરો પુરુષાર્થ છે એટલે થોડો પુરુષાર્થ છે ને થોડો અપુરુષાર્થ છે, તો એ પણ એટલું બધું કાળજીથી લખે છે કે પોતાના દોષને અપક્ષપાત મને જાણે નિંદા કરતા હોય એવી રીતે લખેલું છે. સત્સંગ વધારે જ્ઞાની પુરુષને અને મુનિઓ સત્સંગ કરે છે, મુમુક્ષુને તો એકલા વાંચવા વિચારવાનો પ્રશ્ન જ નથી. એ તો ન મળે તો એ ઉપાય છે, જ્યારે સત્સંગ ન પ્રાપ્ત હોય ત્યારે બીજો ઉપાય નથી કે આગમ હાથમાં લઈએ. સત્સંગ મળતો હોય તો સત્સંગને ગૌણ કરીને આગમ હાથમાં લઈએ, તો એ અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ છે. 661માં એ વાત કરીને અપ્રશસ્ત શાસ્ત્રીય અભિનિવેશ માથા પરિણામ છે એને તો એમ કહ્યું. શું કહે છે, અને એમ છતાં પણ આવો વ્યવહાર ભજતા દ્વેષ પરિણામ તે પ્રત્યે કરવા યોગ્ય નથી. આટલું બધું કડક લખ્યું પણ કોઈ દ્વેષથી નહીં, દ્વેષ પરિણામ કરવા યોગ્ય નથી. જેમ આ સંસાર પ્રત્યે રાગ કરવા યોગ્ય નથી તેમ આ સંસાર પ્રત્યે દ્વેષ પણ કરવા યોગ્ય નથી. એવો જે સર્વજ્ઞાની પુરુષોનો અભિપ્રાય તે વ્યવહાર પ્રાય પ્રત્યે સમતાપણે કરાવે છે, તે વ્યવહાર પ્રાય સમતાપણે કરાવે છે. અને એવો અભિપ્રાય અમારા લક્ષમાં હોવાથી આ વ્યવહારમાં પણ અમે સમતા રાખીએ છીએ, એ એક પારમાર્થિક સમાધાન છે પોતાનું, એટલે એ સમતા રાખી શકે છે. નહીંતર તો દ્વેષ થઈ જાય, કાં જીવને સંસાર પ્રત્યે રાગ થાય કાં જીવને દ્વેષ થઈ જાય છે, એ પણ કરવા યોગ્ય નથી. આત્મા તેને વિશે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. અમારો આત્મા એટલો ભિન્ન પડેલો છે કે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. જે કાંઈ થાય છે તે સ્વયં થાય છે, વિકલ્પ પણ સહજ, વિકલ્પ અનુસાર કે વિકલ્પ અનુસાર નહીં એવી પરિસ્થિતિ પણ સહજ. જરૂર નથી કે વિકલ્પ પ્રમાણે જ કાર્ય સિદ્ધ થાય બહારમાં, એમ થાય પણ ખરું એમ ન પણ થાય. જે કાંઈ થાય તે અમારો આત્મા કરતો નથી, પછી થાય તો અમારો આત્મા કરતો નથી, ન થાય તો પણ અમારો આત્મા કરતો નથી એમ લાગે છે, એમ વિચારે છે. એમ નહીં હો, વિચારીએ છીએ એક વાત છે, લાગવું તે તદ્દન બીજી વાત છે. લાગવું એમાં અનુભવ છે, વિચારમાં માત્ર વિકલ્પ છે, થોડોક એમાં જ્ઞાનનો પર્યાય સાથે છે પણ મુખ્યપણે એમાં વિકલ્પ છે. જ્યારે લાગવામાં જ્ઞાનની પ્રધાનતા છે, અનુભવની પ્રધાનતા છે. તો આત્માને તેને વિશે જાણે કાંઈ કરતો નથી એમ લાગ્યા કરે છે. આ જે ઉપાધિ ઉદયવર્તી છે તે સર્વ પ્રકારે કષ્ટરૂપ છે. આ જે ઉપાધિ છે એમાં ક્યાંય સુખ છે એ વાત તો સપનામાં પણ અમે માની નથી, જાણી નથી, એ સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એમ પણ વિચારમાં લાગતું નથી. એમ એક સમાધાન કયા પ્રકારનું લઈએ છે, સર્વ પ્રકારે કષ્ટરૂપ છે એટલે કે સર્વ થાય એકાંતે કષ્ટરૂપ છે એમ નથી લેતા. તો શું કહેવું છે એમાં, પૂર્વોપાર્જિત પ્રારબ્ધ જે વડે શાંત થાય છે.